મલાડમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 25/12/85 સમયસાર 294 ગાથા પર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 110.
વક્તા કયા શબ્દોનો સ્વર કરે છે, કઈ રીતનો સ્વર કરે છે, સમજનારા પણ પાછા તૈયાર થઈ જાય, શ્રોતામાંથી તૈયાર થાય, એ પદ્ધતિ બહુ સારી છે. બીજું એટલી એકાગ્રતા, મહાપુરુષે એ કઈ વ્યવહાર બતાવ્યો હોય એનો સંકલ્પ હોય, સામે શાસ્ત્ર હોય તો એ જોયા કરે તો એકાગ્રતા થાય. નહીતર વેપારમાં દુકાનમાં ક્યાં ઉપયોગ જાય, સામે શાસ્ત્ર હોય અને એ વક્તા કે નામ જુએ પોતે ઉપયોગ તો શાસ્ત્રમાં જાય ને, દુકાનમાં તો મહાપુરુષની જે કળા બતાવવાની હોય એમાં આત્મહિત સમય હોય. સુધાત્માની પાસે આવો ભગવાન આત્મા સુધાત્મા છોડે કર્મ નું લક્ષ છોડે ને રાજ નું લક્ષ છોડીને જીવે અંતરમાં તો સુધાત્મા બિરાજમાન છે. સાર એટલે શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા વર્તમાન બહિર્મુખ પરિણામ ઉત્પન્ન થાય છે પર્યાય અવકર્મ, એનાથી આત્મા શુદ્ધાત્મા અશુદ્ધતાથી શુદ્ધાત્મા ભિન્ન છે. અને જ્ઞાનાવરણાથી આ પ્રકારના કર્મ જે સંયોગ રૂપે છે અને દેહાદી જે સંયોગ રૂપે છે એનાથી પણ ભગવાન આત્મા કર્મ છે. જુદો છે તેને અંતરદ્રષ્ટિ વડે જુદો જાણી શકાય છે, એ બહિર્દ્રષ્ટિથી આત્મા ખ્યાલમાં લક્ષમાં ધ્યાનમાં અનુભવમાં આવી શકતો નથી. માટે જે બહિર્મુખ ઉપયોગ છે એને અંદરમાં વાળીને જો જુદાનંદ ભગવાન આત્માના દર્શન કરવા ઈચ્છે તો દર્શન થઈ શકે એમ છે. એવા અનંત આત્માઓ આજ સુધીમાં અંતરદ્રષ્ટિ વડે ધ્યાન વડે એ સિદ્ધ પરમાત્મા થયા અનંત આત્માઓ, અને એની જાતના જ બધા આત્માઓ છે. તો અહીંયા આત્મા પ્રજ્ઞા વડે અંતર્મુખ પ્રતિ જ્ઞાન વડે રાગ થી આત્મા ભિન્ન છે એનો અનુભવ થઈ શકે છે. રાગ ભલે રાગમાં રહ્યો, કર્મ ભલે એના ઘરમાં રહ્યા અને દેહ ભલે પરમાં રહ્યો, પણ એનાથી ભિન્ન ભગવાન આત્માંતરમાં પુન પાપનું લક્ષ છોડીને, પેલા તો પુન પાપ થી હું ભિન્ન છું એવું એને શ્રદ્ધાન કરવું પડશે. એ શ્રદ્ધાન હશે તો પુન પાપનું લક્ષ છૂટશે, પણ જો શ્રદ્ધા જ વિપરીત હશે કે આત્મા સંસારી જીવને રાગથી સહિત જ હોય તો એને રાગનું લક્ષર નહીં છૂટી શકે. સંસારી જીવ માત્ર રાગથી ભિન્ન છે, પુણ્ય પાપના પરિણામથી સર્વથા ભિન્ન છે, કથનથી ભિન્ન ભિન્ન એ જ્ઞાનમાં લાગુ પડે છે. કેમ કે જ્ઞાન આત્માની જાત છે, તેથી કથનથી ભિન્ન સભિન છે. પણ રાગાદી જે અહીંયા અચેતન કયો, ચેત્ય કયો, જ્ઞેય કયું, એ આત્માથી સર્વથા ભિન્ન છે. કેમ કે રાગમાં ચૈતન્ય લક્ષણ ક્યાંય દેખાતું નથી. એમાં ચૈતન્ય લક્ષણ દેખાય એ તો ત્રિકાળી નાય ભગવાન આત્માથી કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન એવું તો જ્ઞાન થાય છે. પણ આત્મા રાગથી અભિન્ન છે એમ પ્રતિભાસતું નથી. અને જેને રાગને દુઃખથી આત્મા અભિન્ન છે એમ જેને પ્રતિભાસે છે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પ્રાણી છે. એ વસ્તુના સ્વરૂપને સમજતો નથી. અપૂર્વ ગાથા છે, અવના અંતની ગાથા છે. અવ તો ભગવાન આત્મામાં નથી પણ પર્યાયમાં ભાવ છે. પર્યાયમાં ભાવ છે એટલે દેશના લબ્ધિ આવી છે. જો પર્યાયમાં ભાવ ન હોય તો દેશના લબ્ધિ ના આવે. ને વેદના તમે કરો ને રાગ થી ભિન્ન આત્માની ઉપાસના કરો એમ દેશના લબ્ધિમાં ના આવે. પણ પર્યાયમાં ભાવ, પર્યાયમાં ભૂલ છે, સ્વભાવમાં ભૂલ નથી. જો પર્યાયમાં ભૂલ જ ન હોય તો પછી ચાર ગતિ ને સંસાર પણ ન હોય ને તો દેશના લગ્ન નિર્થક જાય. પર્યાયમાં છે પણ એ પર્યાયમાં રાગનો અભાવ કેમ થાય? કે પેલા સિદ્ધાંતમાં એમ એને લેવું પડશે કે વર્તમાન પુણ્ય પાપના પરિણામ જે પ્રગટ થાય છે એ મારો સ્વભાવ નથી. સ્વભાવથી વિભાવ અત્યંત ભિન્ન છે. કથનથી ભિન્ન ભિન્ન આગમ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિમાં તો રાગાદી ભાવ કર્મથી ભગવાન આત્મા રહીત છે. પેલા કળશમાં મંગલાચરણમાં કહ્યું છે કે રાગ આત્માના પરિણામ નથી ને આત્માથી અભિન્ન નથી. એનું કારણ શું? કે એક તો રાગ આત્માના આશ્રય થતો નથી માટે આત્માના પરિણામ નથી. બીજું કે રાગ આત્માને પ્રસિદ્ધ કરતું નથી માટે તે આત્માના પરિણામ નથી. ત્રીજું કે રાગ આત્મામાં અભેદ થતો નથી માટે તે આત્માના પરિણામ નથી. ત્રણ પ્રકાર છે આ ફરીને. આ એકતા છે ને રાગની, આરે આત્માની અનંતકાળથી આત્માના પરિણામ પણે એને શ્રદ્ધામાં રાખ્યું છે કે આ તો રાગ તો આત્માના પરિણામ છે. જે ભલે આત્માના પરિણામ ન હોય, જડ કર્મ આત્માના પરિણામ ન હોય, પણ દયા દાન કરુણા કોમળતાના પરિણામ વ્રતના તપના ઉપવાસના ભક્તિના રાગ જે ઉભો થાય એ તો જીવના પરિણામ ખરા કે નહીં? કે ના, એ જીવના પરિણામ નથી. કેમ કે આત્માની જાતનો ભાવ નથી. આત્માના પરિણામ, તારે આત્માના પરિણામનું જ્ઞાન કરવું છે ને. દ્રવ્યનું જ્ઞાન સુધી ન પહોંચતો પણ આત્માના પરિણામ તારે જોવા છે ને તો જાણવા દેખવાની જે દશા થાય તેને આત્માના પરિણામ કહેવામાં આવે છે. એ વાત આપણે ચેતન લક્ષણમાં આવી ગઈ. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે ચેતન. રાગ આત્માને આશ્રય થતો નથી માટે રાગ એ આત્માની અવસ્થા નથી, આત્માના પરિણામ નથી. એક વાત. બીજી વાત, રાગ એ લક્ષણથી આત્મા લક્ષિત થતો નથી માટે તે આત્માના પરિણામ નથી. ત્રીજી વાત, તે રાગ આત્માથી અભિન્ન થતો નથી માટે તે આત્માના પરિણામ નથી. જ્ઞાન આત્માને આશ્રય થાય છે માટે જ્ઞાન આત્માના પરિણામ છે. જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે માટે જ્ઞાન આત્માના પરિણામ છે. એ જ્ઞાન આત્માથી અભિન પણ અનુભવમાં આવે છે, માટે તે આત્માના પરિણામ કહેવામાં આવે છે. આમ અક્ષિનાથી રાગ અને જ્ઞાન ની વાત કરી. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, આ શાસ્ત્ર જ્ઞાન ની વાત નથી. એ વાત હવે શિષ્ય પૂછે છે કે પ્રભુ, એ ચેતી ચેતક તો અતિ નિકટ છે અને અમને એક જેવા લાગે છે અને આગમમાં પણ એકપણાનો વ્યવહાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે એ રાગને આત્માથી જુદો પાડીને શીર્ષે અનુભવ કરી શકીએ? ત્યારે આચાર્ય પરમ ભગવાને કહ્યું કે ભાઈ, બેના લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી આત્માથી રાગ જુદો અનુભવમાં આવી શકે છે. રાગથી ભિન્ન ચૈતન્ય પરમાત્માનો અનુભવ થઈ શકે છે. ત્યારે એ આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે અને તે ચૈતન્ય પોતાના દ્રવ્યમાં ગુણમાં અને પર્યાયમાં વ્યાપે છે. એ લક્ષણ ચૈતન્ય લક્ષણથી આત્મા સિદ્ધ કર્યો. હવે બંધનું સ્વલક્ષણ, બંધનું સ્વલક્ષણ, બંધનું પોતાનું લક્ષણ, બંધનું એટલે રાગનું પોતાનું લક્ષણ, કોઈ પણ ભાવ કે કોઈ પણ પદાર્થ હોય તેનું કાંઈ ને કાંઈ લક્ષણ હોય હોય ને હોય જ. આત્માનું લક્ષણ ચૈતન્ય છે, એમ પુણપાપ આશ્રમનું લક્ષણ અચેતન જળ અપવિત્ર મલિન અને આકુલતાને ઉત્પન્ન કરનારા છે એનું લક્ષણ છે. આ દ્રવના ત્રણ લક્ષણ કયા? અચેતન છે, કેમ કે રાગ રાગને જાણતો નથી ને જાણનાર ને જાણતો, માટે તેને અચેતન કયો. અને રાગ એ અશુચિ છે, અપવિત્ર છે, મેલ છે. અને ત્રીજું આશ્રવો આકુળતાને ઉત્પન્ન કરનારા છે, માટે તે આત્માનું લક્ષણ નથી, આશ્રવનું લક્ષણ છે. રાગ બંધનું લક્ષણ છે, બંધનું લક્ષણ રાગ છે, અને રાગનું લક્ષણ આકુળતા છે. પછી રાગનું લક્ષણ આકુળતા કહો કે ભાવબંધનું લક્ષણ આકુળતા કહો, બસ એક જ છે. હવે અહીંયા ચૈતન્યનું લક્ષણ તો બતાવ્યું, હવે બંધનું લક્ષણ કહે છે. હવે બંધના સ્વલક્ષણ વિશે પાનું 431 છે. પેલા એ વાત કરી હતી કે આ ગુરુદેવે જે પ્રણાલિકા કરી કે શ્રોતાઓએ પણ શાસ્ત્ર સામું રાખવું, અમુભાઈ શ્રોતાએ પણ શાસ્ત્ર સામે રાખીને સાંભળવું, જેથી કરીને વક્તા કઈ લીટીનો કયા પ્રકારનો અર્થ કરે છે, કયા શબ્દ ઉપર વક્તાનું વજન આવે છે અને એ શબ્દનું વાચ્ય શું છે, એ સામે શાસ્ત્ર હોય તો પોતે તૈયાર થઈ જાય. એક વાત. બીજી વાત એ છે કે જો શાસ્ત્ર સામે હોય તો ઉપયોગ બીજે ક્યાંય જાય નહીં, કેમ કે વક્તા એમ કહે કે આ સ્વલક્ષણ એ પોતાનું લક્ષણ એટલે ફટવે તો ઉપયોગ શાસ્ત્ર સન્મુખ આવે, પણ બારમાં દુકાનમાં ક્યાંય જાય નહીં. એ માટે આ સોનગઢના સંતે કઈ વ્યવહારની વાત કરી છે કે નથી કરી? તારે વ્યવહાર જોઈ છે ને? હા સાહેબ, અમારે વ્યવહાર તો જોઈએ છીએ, તો આ સ્વાધ્યાય કરવો એ વ્યવહાર છે, નિશ્ચય નથી. શાસ્ત્ર સન્મુખ જે ઉપયોગ જાય છે અને એ ઉપયોગમાં જે શુભ ભાવ થાય, તે શુભ ભાવને શુભ ભાવ પણ જાણવો એનું નામ વ્યવહાર છે. અર્થાત શુભ ભાવથી ભિન્ન આત્મા છે વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે. શુભ ભાવ કરવો તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. પુણ્ય કરવું એ વ્યવહાર નથી. પુણ્યના પરિણામ થી મારો આત્મા જુદો છે એવો સ્વવિકલ્પ ભેદ જ્ઞાન નો વિચાર, તેને વ્યવહાર કહેવામાં આવે છે. કે જે વ્યવહાર નિશ્ચયને અનુકૂળ હોય છે એનાથી થાય એમ નહીં, પણ અનુભવ પહેલા જો વ્યવહાર હોય તો એને ભેદ જ્ઞાનનો વિચાર આવે તેને વ્યવહાર કહેવામાં, અને જો એમાં અટકે તો નિશ્ચયની પ્રાપ્તિ થાય નહીં. આ પ્રકારનો વ્યવહાર ના આવે ને ક્રિયાકાંડમાં લાગી જાય તો એ સમ્યક દર્શન પ્રગટ કરવાનો અનુકૂળ વ્યવહાર પણ નથી, એ તો પ્રતિકૂળ છે. રાજકોટમાં અમારા ઉપર થોડો ઉગલો આવ્યો, એટલી નિશ્ચયની વાત તમે કરો છો તો કઈક સાથે વ્યવહારની વાત કરવી જોઈએ. બીજે દિવસથી શરૂ કરી કે સ્વ અને પર એની જુદાઈનો વારંવાર વિચાર કરવો એનું નામ વ્યવહાર છે. શુભાશુભ ભાવની ક્રિયા કરવી અથવા અશુભનો ત્યાગ કરીને શુભની ક્રિયા કરવી એ વ્યવહાર નથી. શુભ ભાવને આત્માથી જુદો જાણવો એ પણ સ્વિકલ્પ દશા છે, માટે તેને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર જોઈ છે ને? હા, વ્યવહાર જોઈ છે. આવે વાત, આ તો જાણે કઈ વ્યવહાર જ લાગતો નથી. અહીંયા આચાર્ય મહારાજ કે પ્રભુ સાંભળતો તને રાગની એકતા અનંતકાળથી થઈ છે અને આત્મા રાગમય ને રાગ રૂપે તને પાસે છે, એવું આત્માનું સ્વરૂપ નથી. રાગ આત્માને અડતો નથી, રાગ આત્માની જ્ઞાયકની સત્તામાં પ્રવેશી શકતો નથી, માટે એનું સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે. મંદનું સ્વલક્ષણ, મંદનું સ્વલક્ષણ તો ભાવબંધનું સ્વલક્ષણ તો ભાવબંધની વાત ચાલે છે. દ્રવ્ય કર્મનો બંધ તો નિમિત્તપણે પૃથક છે, એ તો એના દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ નથી. દ્રવ્ય કર્મનો ઉદય તો આકાશમાં આવે છે, કઈ આત્મામાં આવતો કેમ કે એની સત્તા આકાશમાં છે. કર્મ નો કર્મ ક્યાં રહીએ છે કે આકાશમાં રહીએ છે, એ પણ વ્યવહાર છે. ખરેખર તો કર્મ કર્મમાં રહીએ છે, આકાશમાં પણ રહેતો આકાશ ને કર્મને પણ ખરેખર આધાર આદિ સંબંધનો અભાવ છે. તો આત્માને કર્મને તો આધાર આદિ સંબંધનો અભાવ જ હોય. આત્માને આધારે કર્મ નથી ને કર્મને આધારે આત્મા નથી. કર્મ બિચારા કોણ ભૂલ મેરી નાખો ટોપલો કર્મ ઉપર. બંધનું સ્વલક્ષણ એટલે ભાવ બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી, એટલે કે આત્મદ્રવ્ય એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય જે આગળ લક્ષણ આવી ગયું તેમાં સ્વવર્તી ગુણોમાં ક્રમવર્તી પર્યાયમાં ચૈતન્ય વ્યાપે છે. એ ચૈતન્ય પ્રવર્તું થતું પ્રવર્તે છે, એ ગુણમાં પ્રવર્તે છે અને નિવૃત્તું થતું પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. એ ચૈતન્ય પર્યાય કહેવામાં એ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં ફેલાય છે. સોનાની પીડા એના દ્રવ્યમાં એના ગુણમાં એની પર્યાયમાં ફેલાયેલી છે. ભલે ચાંદી ભેરખેડ કરેલી હોય તો પણ એ ચાંદીનો જે ધર્મનામ સ્વભાવ સફેદપણું છે એમાં પીડા પ્રવેશી શકતી નથી. કાલખંડનો દાખલો આપ્યો તો બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી આ ભગવાન ચૈતન્ય મૂર્તિ ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે. એ જે આત્મદ્રવ્ય દ્રવ્ય અને દ્રવ્ય ગુણ પર્યાયની વાત ચાલે છે અહીંયા, એ દ્રવ્યગુણ પર્યાયમાં દ્રષ્ટિનો વિલેખ તો ગર્ભિત જ્ઞાયક ભાવતો છે. પ્રમાણમાં નિશ્ચયનો વિષય ગર્ભિત રહેલો જો હોય તો તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. જો પ્રમાણ જ્ઞાનમાં શુદ્ધ દેનો વિષય ગર્ભિત છે એ દ્રષ્ટિમાંથી નીકળી જાય તો એ પ્રમાણા ભાગ છે, પ્રમાણ પણ નથી. બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી એટલે ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા જેના દ્રવ્યમાં ચૈતન્ય, જેના ગુણોમાં પણ ચૈતન્ય, જેમાં પર્યાયમાં પણ ચેતનતા વ્યાપી છે. પાણીના દ્રવ્યમાં શીતળતા, એના ગુણમાં પણ શીતળતા અને એના પરિણામમાં ઉષ્ણતા, એમ છે નહીં. એ ઉષ્ણતામાં અગ્નિ વ્યાપે છે અને શીતળતા પાણીના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપેલી અથવા સ્વચ્છતા દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપેલી છે, એમ ચૈતન્ય આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે. એ આત્મદ્રવ્યથી અસાધારણ એટલે જુદું એવા રાગાદી છે. અસાધારણ એટલે ભિન્ન, સાધારણ નહીં, અસાધારણ એ જુદું છે. જગા વાત આવી ગઈ. આત્માનું સંરક્ષણ ચૈતન્ય છે, કારણ કે સમસ્ત શેષ દ્રવ્યો છે અસાધારણ. આવી ગયું છે 234 પાના ઉપર છેલ્લા પારામાં પહેલી લીટી, છેલ્લા પારાની પહેલી લીટી. શાસ્ત્ર હોય તો જોવું, સામે અભ્યાસ દ્રઢ થઈ જાય. આત્માનું સંલક્ષણ, પોતાનું લક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત એટલે આત્મા સિવાય બાકીના બધા ઉદગલ ધર્મ ધર્મ આકાશને એ બધા શેષ એટલે બાકીના દ્રવ્યોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યો માટે નથી. આમાં ચૈતન્ય લક્ષણ વ્યાપતું નથી. દેહમાં પણ ચૈતન્ય લક્ષણ નથી, જળ કર્મમાં પણ ચૈતન્ય લક્ષણ જાણવા દેખવાની ક્રિયા થતી નથી, ને રાગમાં પણ જાણવા દેખવાની ક્રિયાનો અભાવ છે. માટે તે રાગ ભગવાન આત્માથી ભિન્ન છે, કેમ કે ચૈતન્ય લક્ષણ માં છે. એ વાત કરી કે અહીંયા પણ એ વાત કરી છે કે આત્મદ્રવ્ય અસાધારણ રાગાદિક છે. એ રાગાદિક ચેત્ય છે, ચેતક નથી. ચેતક એટલે જેમાં જાણવાની ક્રિયા થાય, ચેતનારો જાણનાર અને દેખનાર ની જેમાં ક્રિયા થાય તેને આત્મા કહેવામાં આવે છે. અને ચેત્ય એટલે રાગાદી જેમાં જાણવાની ક્રિયા થતી નથી, પણ જેમાં જાણવાની ક્રિયા થાય છે એમાં એ રાગ જણાય તો છે, પણ રાગ એમાં આવતો નથી અને જ્ઞાન રાગમાં જતું નથી અને જ્ઞાન રાગની સન્મુખ થઈને જાણતું નથી. જ્ઞાન આત્માની સન્મુખ થઈ આત્માને જાણતા જાણતા રાગ જણાય જાય છે. વાત છે ઝીણી, લોઢા કાપે શું કહ્યું કે ચેત્ય અને ચેતક બે શબ્દો છે. ચેત્ય એટલે રાગ, ચેત્ય એટલે જ્ઞેય. ચેત્યમાં જ્ઞેયત્વ છે, જ્ઞાનમાં જણાય ખરો રાગ. જ્ઞાનમાં જણાય, જ્ઞાન જ્ઞાનની સત્તા છોડે નહીં અને રાગ રાગની સત્તા છોડે નહીં. પોત પોતાની સત્તામાં રહીને અરીસાની સત્તા અરીસામાં છે અને અગ્નિની સત્તા અગ્નિમાં છે, છતાં અરીસાની સ્વચ્છતા હોવાથી એ અગ્નિનો પ્રતિભાસ એમાં થાય છે, પણ અગ્નિ એમાં આવતી નથી. તેમ અરીસો પણ અગ્નિમાં જતો નથી, બે ની સત્તા ન્યારી ન્યારી છે. એમાં જ્ઞાનમય ભગવાન આત્મા જાણનાર 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 એ જાણનાર ની સત્તામાં એ ચેત્ય કે રાગ એ જ્ઞાનમાં પ્રતિભાસે છે, જણાય છે, કેમ કે એમાં જ્ઞેયત્વ છે. પણ રાગમાં જ્ઞેયત્વ પણ છે અને જ્ઞાનત્વ પણ છે, એવા બે ધર્મો રાગમાં નથી. આત્મામાં બેવડો ધર્મ છે, જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. આત્મા પોતાના જ્ઞાનમાં જણાય એવો પણ છે અને આત્મા જાણનારો પણ જાણનારો હું અને જણાનારો પણ હું, એવા બેવડા ધર્મો ભેદ કરો તો છે, બાકી ભેદ ન કરો તો જે છે તે છે આત્મા. કેમ રાગ? રાગ જ્ઞાનમાં જણાય ખરો, પણ રાગ રાગને જાણે નહીં ને જાણનારને પણ જાણે નહીં, માટે તેને જળ અને અચેતન કહેવામાં. એવું જે ચેત્ય એટલે કે રાગ એ જ્ઞાનમાં જણાય, પણ રાગ રાગની સત્તામાં રહે, જ્ઞાન જ્ઞાનની સત્તામાં રહીને એ આત્મસન્મુખ થયેલું જે જ્ઞાન, તે જ્ઞાનમાં ભગવાન આત્મા ગણાયા કરે અને રાગ પણ એમાં જણાયા કરે, તેને સફર પ્રકાશ કહેવામાં. રાગને જાણવા માટે રાગ સુધી જ્ઞાનને જવું પડતું નથી. રાગને જાણવા માટે રાગ સુધી જવું પડતું નથી કે રાગને જાણવા માટે જ્ઞાન રાગમાં તન્મય થઈ શકતું નથી. અને એ રાગને જાણવા માટે એક રાગનું અવલંબન લેવું પડતું નથી. એ જ્ઞાન તો આત્માનું અવલંબન લેતા લેતા આત્માને જાણતા જાણતા રાગમાં જણાઈ જાય છે. રાગની સામે જોયા વિના રાગ જણાય તેને જ્ઞાન કહેવામાં આવે છે. રાગની સામે જોઈને રાગનું જ્ઞાન એને અજ્ઞાન કહેવામાં. બીજી વાત છે, શું કહ્યું ફરીને ચેત્ય છે ને, અહીંયા એની વ્યાખ્યા ચાલે. ચેત્ય અને ચેતક, ચેતક એટલે જાણનાર અને ચેત્ય એટલે જણાવવા લાયક પદાર્થ. લોકાલોક પણ જેમ છે જણાવવા લાયક પદાર્થ છે, પણ અહીંયા લોકાલોક ની વાત ન કરતા અંદર માં રાગ ની વાત કરે છે. ચેતન્ય અર્થ અહીંયા રાગ છે, એટલે કે રાગ જ્ઞાનમાં જણાય, પણ રાગ જ્ઞાનમાં આવે નહીં અને જ્ઞાન રાગમાં જાય નહીં. પોતપોતાની સત્તા છોડે નહીં કોઈ તત્વ. અને એ જ્ઞાન રાગમાં તન્મય થઈને રાગને જાણે નહીં, એક વાત. અને બીજી વાત કે એ જ્ઞાને રાગની સામે જોઈને રાગને જણાય, રાગની સામે જઈને એનું અવલંબન લઈને એનો આશ્રય કરીને રાગની સન્મુખ થઈને રાગ જણાય નહીં. જો સન્મુખ થઈને રાગ જણાય તો જ્ઞાન નિરભૂત થઈ જાય કે અજ્ઞાન ભાવને પામી જાય. પ્રતિમાજીના દર્શન કરવા હોય એની વાત છે, પણ ઊંચામાં ઊંચી વાત ખ્યાલમાં લેવા જેવી છે. ગુરુદેવ તો જયારે ઘણી વાત આવે ત્યારે એમ ફરમાવતા હતા કે સમજાય એટલું સમજો, બીજો શું ઉપાય, આમાં તો ઉપાય બીજો કાંઈ. એમ કે છે કે તારે પ્રતિમાને જાણવા હોય ને તો પણ પ્રતિમાની સામે જો જોયા કરી તો પ્રતિમા તને નહીં જણા. સમ્યક પ્રકારે એ પ્રતિમાના લક્ષ્ય રાગ ઉત્પન્ન થશે તને જણાશે, પ્રતિમા તિરભૂત થઈ જશે. પણ એ પ્રતિમાની સામે જયારે પ્રતિમા છે ત્યારે આહા, ભગવાનની પ્રતિમા જણાય છે કે મારું જ્ઞાન જણાય છે કે જ્ઞાન જણાય છે. ખરેખર શું જણાય છે? ખરેખર પ્રતિમાની સામે જયારે જોવામાં આવે છે ત્યારે શું જણાય છે? હરિસાની સામે બોલવું હોય ત્યારે શું જણાય છે કે બોલવું, એમાં પ્રશ્ન ક્યાં છે? કે ના બોલવું જણાય છે એમ ભાષે છે તેને પર્યાય દ્રષ્ટિ છે. અને મોઢાનો પ્રતિભાસ જયારે થાય છે દર્પણમાં ત્યારે દર્પણ ની સામે જોનાર ને તો દર્પણ ની સ્વચ્છતા માત્ર જણાય છે. એમ જ્ઞાન દર્પણ ની સામે જોતા તો એટલું જ્ઞાન જણાય છે ભલે જ નહીં હોય એમાં પ્રતિભા છે, પણ જ્ઞેય નું અમારું જ્ઞેય ઉપર લક્ષ નથી, અમારું જ્ઞેય ઉપર લક્ષ નથી. તો જેનું લક્ષ હોય એ જણાય, જેના પ્રત્યે લક્ષ ન હોય એ ન જણાય. સમજાણું શાંતિભાઈ? જેના પ્રત્યે લક્ષ હોય એ જણાય, જેના પ્રત્યે લક્ષ ન હોય એના જણાય. જયારે પર પદાર્થ ઉપર લક્ષ જીવોનું જાય છે ત્યારે આત્મા જણાતો નથી, ને જયારે આત્માનું લક્ષ થાય છે ત્યારે પર પદાર્થ જણાતો નથી. એને નિર્વિકલ્પ અનુભવ કહેવામાં આવે છે. પછી સવિકલ્પ દશામાં પણ ઉર્ધ્વપણે જ્ઞાન જ જણાય છે, ગૌણ થઈને જણાય છે. હા, એવી અપૂર્વ વાત. ચેત્ય ચેતક ની વાત ચાલે છે કે જ્ઞેયનું અવલંબન લઈને જે જ્ઞેયને જાણે એને જ્ઞાન ન કહેવાય. જ્ઞાયક નું અવલંબન લઈને જે જ્ઞાનમાં જ્ઞાયક ગણાય, એ જ્ઞાનમાં રાજાદી ગણાય તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. જ્ઞાયક ન જણાય ને રાજ ગણાય તો તેને અજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાયક ગણાય છે તેથી જ્ઞાનની એકતા જ્ઞાયકની સાથે છે, અને જો જ્ઞાયક નથી જણાતો અને રાજરાજી ગણાય છે તો ઉપયોગની એકતા રાજની સાથે થઈને અજ્ઞાન ઉભું થઈ જાય છે. જાણવું 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 થાય છે. એમાં રાગની ક્રિયા થતી અને આત્મામાં રાગની થતી ક્રિયા થાય છે એમ તેને જણાય છે. એને આત્મામાં જ્ઞાન થાય છે એમ જાણવામાં આવતું જાણનાર ની સન્મુખ થઈને જાણનાર ને જાણતા જાણતા એટલે જાણનાર ની સન્મુખ થઈને પ્રણમતા એ આત્મા પણ જણાય છે. અને રાગ ની સન્મુખ થયા વિના રાગ જણાય છે એને સ્વપર પ્રકાશક શક્તિ કહેવામાં આવે છે. રાગ ની સન્મુખ થઈને રાગ જાણવું એ જ્ઞાન નું કર્તવ્ય નથી. આહા, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન ની કળા અલૌકિક અને પૂર્વ. આગળ આગળ બેસો ભાઈઓ બહેનો, જરા સજ્જન ની સાકળ સારી એમ કહો છે ને, સજ્જન ની સાકળ સારી. બંધ નું સ્વલક્ષણ તો આત્મદ્રવ્ય અસાધાર જુદું એવા રાગાદિક છે. લક્ષણ કે છે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, ત્યારે બંધનું સ્વલક્ષણ શું કે રાગાદિક છે. રાગાદિક રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા ત્રિવેદ પુરુષવેદ ને સપુષકવેદ એ બધા એ જો વિભાવ ભાવ થાય છે એ બંધનું લક્ષણ છે. બંધનું લક્ષણ એટલે દુઃખનું લક્ષણ છે. બંધનું લક્ષણ એટલે એ દુઃખનું લક્ષણ છે, એ આત્માનું લક્ષણ નથી. એ રાગાદિક વિજિલિટી, એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા ધારણ કરતા પ્રતિભાસતા નથી. નાની શું કે છે કે ચૈતન્ય મૂર્તિ આત્મા અને રાગ એ બેનું સાધારણપણું હોય એમ પ્રતિભાસતું નથી. એની બેની એક સત્તા હોય એમ પ્રતિભાસતું નથી. આત્માની સત્તામાં રાગ થાય છે એમ પ્રતિભાસતું નથી. આત્માની સત્તામાં જ્ઞાન થાય છે એમ પ્રતિભાસે છે, અને રાગ આત્માના દ્રવ્યગુણ પર્યાયથી બહાર થાય છે એમ પ્રતિભાસે છે. રાગ આત્માના પરિણામ જ નથી, એ તો ભ્રાંતિ થી જેને ભ્રાંતિ છે એને રાજ આત્માના પરિણામ ભાસે છે, તેથી એની સાથે એકત્ર કરીને એ ગરોતી ક્રિયામાં અટકી જાય છે. અને જેને રાગ થી ભિન્ન આત્મા ભાસે છે એને કહે છે કે આત્મા અને રાગ એને સાધારણપણું ધરતા પ્રતિભાસતા નથી. આત્મામાં જે જાણવું જાણવું થાય છે એમ આત્મામાં રાગ પણ થાય છે એમ પ્રતિભાસતું નથી, એમ જણાતું નથી, એમ સભ્ય જ્ઞાનમાં જણાતું નથી. અને આત્મામાં રાગ થાય છે એમ જેને જણાય છે તેને સભ્ય જ્ઞાન નથી, તેને મિથ્યા જ્ઞાન પ્રગટ થાય. આ તો ભેદ જ્ઞાન ની ગાથા છે. પ્રજ્ઞા ખીણી વડે આ રાગ ને ભગવાન આત્મા જુદા પડી જાય છે એમ અમે અનુભવ થી કહીએ છીએ, સાક્ષી આપી એમ અમે જાણીએ છીએ કે પ્રજ્ઞા વડે એટલે અંતર્મુખ જ્ઞાન વડે પરાશ્રિત રાગ એનાથી આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા ભિન્ન છે એમ જાણી શકાય. ઇન્દ્રિય જ્ઞાન વડે રાગ થી જુદો ન પાડી શકાય આત્માને. ઇન્દ્રિય જ્ઞાન તો રાગ ની સાથે એકતા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન થી જુદું જ્ઞાન પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે અભિન્ન સાધન. અભિન્ન એટલે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય પદાર્થ છે, તો એની જાતનું અતિન્દ્રિય જ્ઞાન તેને એની જાતનું હોવાથી અભિન્ન સાધન કહેવામાં. ઘણો પ્રયત્ન માગે છે, ઘણો પ્રયત્ન માગે છે, એની પાછળ પડે તો પ્રાપ્ત થાય એવું છે. હે રાજાજી, આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા ધારણ કરતા પ્રતિભાસતા નથી. જ્ઞાની લખે છે કે આત્મા ને રાગ એક હોય બે ની એક સત્તા છે, અને આત્મામાં રાગ થાય છે એમ અમને જાણવામાં આવતું નથી. આત્મામાં જ્ઞાન તો થાય છે એમ તો જાણવામાં આવે છે, અને રાગ જ્ઞાનમાં જણાય છે એમ તો જાણવામાં આવે છે, પણ રાગ આત્મામાં થાય છે એમ જાણવામાં આવતું. શું કહ્યું હરીને તલાટીજી? કે આત્મામાં જ્ઞાન થાય છે એમ તો જણાય છે, આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે એમ તો જણાય છે, શાસ્ત્રનું જ્ઞાન નહીં, આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે એમ તો જણાય છે. અને એવું જ્ઞાન થતાં રાગાદી જ્ઞાનથી ભિન્ન છે એમ પણ જણાય છે, પણ રાગાદી આત્મામાં થાય છે એમ જાણવામાં આવતું. શું કહ્યું? કે આત્માનું જ્ઞાન આત્મામાં થાય છે, આત્મામાં જ્ઞાન થાય છે એમ તો પ્રતિભાસે છે, પ્રતિભાસે છે એમ તો જણાય છે, અને એ તો વ્યાજબી છે, એ તો વ્યાજબી સત્યાર છે. પણ જેમ આત્મામાં જ્ઞાન પણ થાય છે અને આત્મામાં રાગ પણ થાય છે એમ વિક્રિયા થાય છે એમ પ્રતિભાસો. આત્મા જ્ઞાન ને કરે ને આત્મા રાગ ને કરે એવું પ્રતિભાસો. આત્મા જ્ઞાન ને કરે છે અને રાગ ને કરતો નથી, અને જ્ઞાન આત્માનું થાય છે ત્યારે રાગ એમાં જણાય છે, પણ રાગ આત્મામાં થાય છે એમ જાણવામાં આવતું. કેમ કે જ્ઞાન થાય છે એને રાગ થાય છે એમ જણાતું નથી, અને જેને આત્મામાં રાગ થાય છે એવું જ્ઞાન ઉભું થાય છે એને જ્ઞાન થાય છે એમ એને જાણવામાં આવતું. માલ છે આ ગાથામાં, આ ગાથામાં માલ છે. રાજકોટમાં વિચાર આવ્યો હતો કે 294 ગાથા મલાળમાં પેલો પ્રયોગ છે યુવાનોનો, બહુ સારો પ્રયોગ છે, ચાલુ રાખવા જેવું છે. પણ એક ધ્યાન રાખવા જેવું છે, પણ એક એમાં ધ્યાન રાખવા જેવું છે કાર્યકર્તા હોય કે કેવળ આત્મહિતના હેતુએ આ છે, એમાં જો કઈ આશયમાં ફેરફાર થયો કાર્યકર્તાઓમાં તો સફળતા નહીં મળે. કેવળ આત્મહિતને માટે આ શિબિરો યોજવામાં આવે છે, એમાં કોઈ અન્યાય તો નથી. અને જે જે વિદ્વાનો અહીંયા આવે એને પ્રાઇવેટમાં સૂચના પણ આપી દેવી કે આ વિદરાગની ગાદી છે, આમાં રાગની વાત કે પરની વાત બિલકુલ કરવાની હોય નહીં. એ પ્રાઇવેટમાં સૂચના પણ આપી દેવી વક્તાઓને. હે, શું કહ્યું? હા, એ ભલામણ છે મારી, તો તમે સફળ થશો. જો હેતુ ફરી જશે, આશે ફરશે, તમારો ધ્યેય ફરી જશે તો તમને સક્સેસ થશે, નહીં તો તમને તમારા આત્માનું ઉલટું નુકસાન થશે. હા, વિકરાગ થવા નીકળ્યો હોય એને કોઈ નાની મોટી ઝીણી મોટી વાતમાં અટકવા જવું નથી. ભાઈ કહે છે કે આ જ અમારો આશય છે, એટલે તમારી વાતને અમે ટેકો આપીએ છીએ કે અમે આ આશયથી યોજના કરી છે, અમારો આશય બીજો કઈ નથી. તો તમને ધન્યવાદ છે, તો તમને ધન્યવાદ છે કે આશય ઊંચો છે, સ્વ અને પરના હિતને માટે આ તત્વ પ્રચાર હોય છે. કોઈને અપમાન કરવા માટે કે કોઈને પાડી દેવા માટે કે કોઈનું આમ કરવા માટે કે આપણી ચડતી થાય ને બીજાની પડતી થાય એમ નહીં, અરે બધાની ચડતી છે ને બધા પરમાત્મા થઈ જાઓ, કોઈ નરક નિગોદમાં ન જાઓ, બધા પરમાત્મા થઈ જાવા. ગુરુદેવે કહેલી વાત હું તમને કહું છું, બધા ભગવાન છે અને બધા ભગવાન આમ બબ્બે હાથે આશીર્વાદ આપીને આ પુરુષ થયો. માટે જેનું ધ્યેય ઊંચું છે, જેનો જેનો આશય ઊંચો છે, એને સફળતા મળે, મળે ને મળે ને કિંચિત માત્ર સ્વને પરને લાભ થતો જ જાય, નુકસાનનો અવસર એમાં હોતો નથી. માટે આ મારી શિખામણ છે કે આશય ઊંચો રાખજો. વક્તાઓને પણ ખાનગી કહી દેજો, ઈશારો કે વિતરાગની ગાદી ઉપર વિતરાગતાની વાત કરજો, કોઈ બી કથા અહીંયા કોઈની ટીકા ટીપણી નથી. આ હા, કોઈ આત્માનો વિરોધી નથી. આ કોઈ આત્માનો વિરોધી, પર પદાર્થ વિરોધી છે કે તારો રાગ વિરોધી છે? તું રાગને જો ને, તારો વિરોધ તો રાગ કરે છે, પર પદાર્થ તારો વિરોધ ક્યાં કરે છે? વિરાગના તો રાગની ઉત્પત્તિથી છે અને આ રાગના વિતરાગ ભાવથી પ્રગટ થાય છે, ને વિતરાગ ભાવ કેમ પ્રગટ થાય એને માટે આવી શિબિર જરૂર કરજો. આ સમાજનો સાથ મળશે, સમાજ તમારી સાથે છે, કેમ કે તમારો આશય કેવળ સ્વપનનું હિત કરવાનો છે, બીજું કઈ એમ આશય નથી. અને આ ગુરુદેવે આપેલું તત્વ એ યુવાનોના હાથમાં આવશે તો કઈ સારું પરિણામ પણ આવશે એમ અમને ભાસે છે. કેમ કે એ પેઢી હવે ગુરુદેવની શું કે છે, અવસર આવ્યો છે. આ બ્રહ્માંડ ની બહાર જામાં આ આમ કરે છે તે તેમ કરે છે, રેવા દે રેવા દે, મારે શું કરવું જોઈએ અને હું શું કરી રહ્યો છું એ તપાસી લે. એને ગૌણ કરીને નાયક ની દ્રષ્ટિ કરી લે. તો ભવનો અંત પર્યાયમાં આવશે, ભવનો અંત તો આત્મામાં તો ભવ છે નહીં, પણ ભવ રહિત ભગવાન આત્માનું ધ્યાન કરતા પર્યાયમાં ભવનો અંત આવી જાય. પ્રતિભાતા નથી, આત્મામાં રાગ થાય છે એમ જણાતો નથી, એમ કે છે આત્મામાં જ્ઞાન થાય છે એમ જેને જાણવામાં આવી ગયું એ પુરુષ એમ કે આત્મામાં જ્ઞાન પણ થાય ને આત્મામાં રાગ પણ થાય. રાગ તો આશ્રવનો ક્ષણ છે, એ જીવનું લક્ષણ નથી. રાગ છે ખરો, પણ એ જીવનું લક્ષણ નથી. આક્રમ નું લક્ષણ છે. આક્રમ તત્વ છે તો છે, હો તો હો, પરિપૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષ, ત્યાં સુધી પર્યાયમાં આક્રમ તત્વ ઉભો થાય છે. આક્રમ થી જુદો સંવર પણ પ્રગટ થાય છે, અને સંવર નો આશ્રય નાયક પણ પ્રગટ દેખાય છે, અનુભવમાં આવે છે. કારણ કે તેઓ સદાય ચેતન ચમત્કાર થી ભિન્નપણે પ્રતિભાસે છે. એક એક લીટી, એક એક શબ્દ, કોઈનું ના હીરા સાંકા શામાં, કોઈનું ના હીરા હો. શું કે છે આચાર્ય ભગવાન? જો કારણ કે તેઓ, કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો, પુણ્યપાપના પરિણામ, વ્રતવ્રતના પરિણામ, તેઓ સદાય ત્રણેકાવ છે. ત્રણેકાવ સદાય ચૈતન્ય ચમત્કાર થી, ચૈતન્યનો જે ચમત્કાર છે ભગવાન આત્મામાં, દ્રવ્યમાં ચૈતન્ય, ગુણમાં ચૈતન્ય, અને પર્યાયમાં પણ, દ્રવ્યમાં પણ જ્ઞાન, ગુણમાં પણ જ્ઞાન, અને પર્યાયમાં પણ જ્ઞાન, એ ચૈતન્ય ચમત્કાર થી ભિન્નપણે પ્રતિભાસે સદા. છે તો ભિન્ન, પણ ભિન્નપણે એને પ્રતિભા થાય તેને સમ્યક જ્ઞાન કહેવાય, અને ભિન્ન હોવા છતાં અભિન્નપણાનો પ્રતિભાસ થાય તેને અજ્ઞાન કહેવામાં. દેહ ને આત્મા જુદા છે, અને માને કે દેહ મારો તો અજ્ઞાન થઈ ગયું. દેહ નો ધણી પૂજગલ, અને આ કે દેહ નો ધણી હું. એક પદાર્થ ના બે ધણી થાય, સતીશ્રી ને કોઈ બે ધણી હોય, એમ દેહ નો સ્વામી પૂજગલ છે, અને દેહ મારો, હું એનો સ્વામી ધણી ક્યાં થઈ બેઠો? એમ રાગ નો સ્વામી પૂજગલ છે, અને માને કે હું એનો સ્વામી, અને હું એનો કરતા ને ભોગતા, એ તો અજ્ઞાન ભાવમાં જાય છે, જ્ઞાન પ્રગટ થતું. કારણ કે તેઓ એટલે રાગાદી ભાવો સદાય કે ત્રણેકાવ હંમેશા ચૈતન્ય સુધી. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડ ના વળી, જેટલું ચૈતન્ય, જેટલું ચૈતન્ય એટલે જ્ઞાન, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં, સમસ્ત પર્યાય એટલે ગુણ અને પર્યાય બે લઈ લેવું. છેલ્લા પારામાં, છેલ્લા પારામાં આવી ગયું. વેદને પણ પર્યાય કહેવાય, અને પ્રગટ થતી દશા પ્રગટ થાય એને પણ પર્યાય કહેવાય. ગુણભેદને, ગુણભેદ એ પર્યાર્થિજ્ઞનો વિષય છે, અને પર્યાયનો ભેદ પણ પર્યાર્થિજ્ઞનો વિષય છે. વેદને પર્યાય કહેવામાં આવે, એ ભેદના બે પ્રકાર. ગુણભેદને પણ પર્યાય કહેવાય, અને પર્યાય ભેદને પણ પર્યાય કહેવાય. ઉત્પાદ ભેદને તો પર્યાય કહેવાય, પણ આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવા ગુણભેદને પણ પર્યાય કહેવામાં આવે છે. કેમ કે પર્યાર્થિજ્ઞનો વિષય છે, ગુણભેદ દ્રવ્યાર્થિજ્ઞનો વિષય નથી. થોડો અભ્યાસ તો જોઈ, થોડો અભ્યાસ તો જોઈ. ચૈતન્ય આત્માના સમસ્ત એટલે બધા પર્યાયોમાં, એટલે ગુણ અને પર્યાયોમાં વ્યાપતો પ્રતિભાસે છે. આહા, અમને તો જયારે આત્માની સામે જોઈ છીએ, કે છે કે અમને તો અમારા દ્રવ્ય ગુણ અને પર્યાયમાં ચૈતન્ય જ્ઞાન ને દર્શન વ્યાપતું, ફેલાતું, પસરતું જણાય છે. પણ અમારા દ્રવ્યમાં રાગ ને, ગુણમાં રાગ ને, પર્યાયમાં રાગ, એમ તપાસ ઊંડી વિચારણા કરતા ક્યાંય દ્રવ્ય ગુણ પર્યાયમાં રાગ દેખાતો? પણ પર્યાયમાં રાગ નથી પ્રભુ, તમારી પર્યાયમાં હજી તમે સિદ્ધ થયા નથી. તમે સાધક છો, ને તમારી પર્યાયમાં રાગ નહીં, આત્માની પર્યાયમાં કે ના. આત્માની પર્યાયમાં ચૈતન્ય છે, પણ અચેતન રાગ એમાં પર્યાયમાં છે નહીં. લૌકિક અદભુત વાત, જડ ને ચેતન ના ભાગલા પાડવાની આ વિધિ ચાલે છે. આમાં લખેલું છે બધું, આમાં આમાં લખેલું છે. શું કહ્યું? ચૈતન્ય આત્માના સમસ્ત બધા ગુણભેદ અને પર્યાય ભેદોમાં વ્યાપતું, ફેલાતું, પસરતું, રહેલું પ્રતિભાસે છે, જણાય છે. જેટલા જ રાગાદી પ્રતિભાસતા નથી, રાગ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં હોય એમ જાણવામાં આવતો નથી. રાગ રાગ માં છે ને જ્ઞાન, જ્ઞાન માં છે જ્ઞાન થી રાગ ભેદ છે, ને રાગ થી જ્ઞાન ભેદ છે. રાગ માં ચૈતન્ય લક્ષણ છે, ચેતન અરે અચેતન લક્ષણ ચૈત્ય લક્ષણ છે, જણાવાયા છે. અને આત્મામાં ચેતન લક્ષણ છે, ચેતક ચેતક અને ચૈત્ય, ચૈત્ય એટલે જણાવવા લાયક રાગ, અને જ્ઞાન માં એ ચૈતન્ય લક્ષણ જાણવા જાણવાની ક્રિયામાં આત્મામાં થાય છે. તો કહે છે કે રાજાદી એમાં હોય ત્રિગુણ પર્યાયમાં એમ જાણવામાં આવતું નથી. પરાશ્રિત રાગ ને અહીંયા વ્યવહાર નહીંની મુખ્યતાથી ન કહેતા નિશ્ચયની મુખ્યતા કરીને ભેદ જ્ઞાન કરાવીને રાગ આત્માની પર્યાય થી બહાર છે, પણ આત્માની જ્ઞાનની પર્યાયમાં ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં રાગાદી પ્રતિભાસતા નથી. આત્મજ્ઞાન પ્રગટ થાય, ભગવાન થઈ જાય. સાચી વાત સમજતા કોઈ નિશ્ચયાભાસી થતો નથી. અને જેની માથે ગુરુ હોય, અને ગુરુ ગમે નહીં નિક્ષેપ ને પ્રમાણ થી નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન થી જે અભ્યાસ કરતો હોય એને નિશ્ચયાભાસ હું આવી શકતો, ન ગુરુ હોય એને નિશ્ચયાભાસ પણ આવે. જેની માથે ગુરુ હોય એ નિશ્ચયાભાસી ન થાય, સમય દ્રષ્ટિ થઈ જાય. આપણી માથે ગુરુ છે કે નહીં? આપણને આ જે વિદ્યા મળી છે એ આપણા ઉપકારી પાસેથી મળી છે ને, એની પાસેથી આપણે નહીં નિક્ષેપ પ્રમાણ નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન હે શું ઉપાદે શું ભેદ શું અભેદ શું ભેદાભેદ શું બધી વાત એ પુરુષો આપણને બતાવી ગયા છે. ને અત્યારે ટેપો મળે ની 9000 વ્યાખ્યાન તો મોજુદ છે, અને 9 ભાગ પણ પ્રવચન રત્નાકર ના 12 પડી ગયા છે એનું અધ્યયન કરવા જેવું. એ તત્વ પ્રચારમાં કરો, તત્વ પ્રચારમાં કરો, તત્વ પ્રચાર અને સત સાહિત્યનો પ્રચાર એ અત્યારે અત્યંત આવશ્યક લાગે છે. આ કાળમાં વર્તમાનમાં અત્યારે વિશેષ જરૂરત ઉભી થઈ ગઈ છે. એ યુવાનો એ જીલી લેવા જેવી વાત છે. તત્વ પ્રચાર અને શાસ્ત્ર પ્રકાશન અરજી કિંમતે પા કિંમતે એ જેની પાસે લક્ષ્મી છે એને વાપરવાનું આ ઠેકાણું છે. હે લગ્નમાં 10 લાખ 20 લાખ વાપરી નાખે, કરિયાવરમાં દીકરીને 1 કરોડ આપે, એ વાતો બધી અહીંયા મુંબઈમાં તો સંભળાય છે. સંભળાય કે એમ છે એમ પણ હા, પણ એની નજર શાસ્ત્ર છપાવીને એનો પ્રચાર કરવો, ગુરુની વાણીનો પ્રચાર કરવો, ઉપકારી સંત જે કહી ગયા એનો પ્રચાર કરવો, એના તરફ થોડા જીવનું લક્ષ જાય છે. નથી જતો એમ નહીં, પણ થોડા જીવનું જાય છે, એનાથી મને સંતોષ થતો. વળી જેટલું આત્મ ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે ફેલાતું પ્રસરતું રહેલું જણાય છે. સાકરમાં ગોળપણ જે છે એ ગળ પણ એના દ્રવ્યમાં એના ગુણોમાં એની પર્યાયમાં ફેલાયેલી પ્રતિભા કે છે જણાય છે. પણ બાજુમાં જે મેલ છે ખાંડ ઉપર, એ મેલમાં ગળપણ, આ મેલમાં વ્યાપે છે ગળપણ એમ જાણવામાં આવતું. તો કોથળામાં તો ક્યાંથી ગળપણ જાય, તો ડબ્બામાં તો ક્યાંથી જાય, મેલમાં ગળપણ જતો નથી. એમ જ્ઞાન દરેક પર્યાયમાં વ્યાપે છે, પણ રાગમાં એ જ્ઞાન જતું નથી, પસરતું નથી, ફેલાતું નથી. જેને રાગમાં રાગમય જ્ઞાન લાગે છે, એ તો અજ્ઞાન થઈ ગયું, જ્ઞાન રહેતું નથી. આ તો જ્ઞાન કેમ પ્રગટ થાય એની વાત. જેટલા જ રાગની પ્રતિભાસતા નથી, દ્રવ્યગુણ પર્યાયમાં જ્ઞાન પ્રતિભાસે છે થતું, પણ રાગ દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં રાગ થાય છે એમ જાણવામાં આવતું. રાગ આત્માના સ્વાશ્રી જ્ઞાનના પરિણામથી ભેદપણે પ્રતિભાસે છે, અભિનપણે પ્રતિભાસતું નથી. કારણ કે રાગાદિક વિના પણ, રાગાદિક ન હોય ત્યારે પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. સિદ્ધ પરમાત્માની દશામાં રાગ નથી, છતાં ચૈતન્યનો આત્મલાભ તો પ્રગટ દેખાય છે. આત્મલાભ માટે એને રાગના સારાની બિલકુલ જરૂર નથી. રાગ ભિન્ન ને આત્મા ભિન્ન છે, અર્થાત રાગાદિ ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે. પાંચ મિનિટ બાકી છે, એક વિષય સૂક્ષ્મ આવે છે, લઈ લીધો લેવાય એટલો. અર્થાત રાગાદિ ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે. વળી છે ચૈતન્ય આગળ વાત આવી ગઈ છે કે એ અવિનાભાવ સંબંધ છે. જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, અને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. પણ જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગ, એવું અવિનાભાવ વાત તો નથી. એ વાત આવી ગઈ છે. અરે અભ્યાસ કરે તો ખ્યાલ થઈ જાય. અર્થાત રાગાદી નો બરાબર, વળી જે રાગાદી નો ચૈતન્ય સાથે ઉપજવું થાય છે, જો શું કહે છે કે આત્મા છે એની પર્યાયમાં અનાદિકાળથી એક ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગ, ઉપયોગ એટલે જાણવાની ક્રિયા પણ પ્રગટ થાય છે, અને જોડે બાજુમાં એક રાગ પણ પ્રગટ અનાદિકાળથી થાય છે. રાગાદિકનું ચૈતન્ય સાથે સાથે, એટલે જે આ રાગ થાય છે એમાં જ્ઞાન થાય છે, અને જેમાં જ્ઞાન થાય છે એમાં રાગ થાય છે એમ સાથે નહીં. સાથે એટલે જોડે, સાથે એટલે જોડે જોડે, સાથે સાથે જોડે જોડે. રાગાદિકનું ચૈતન્ય સાથે જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે, ત્યારે અનાદિકાળથી રાગ પણ પર્યાયમાં પ્રગટ થાય છે. તે ચેત્ય ચેતક ભાવની અતિ નિકટતાને લીધે છે. ચેત્ય એટલે જ્ઞેય, અને ચેતક એટલે જ્ઞાયક અર્થ કર્યો છે. જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે છે, અતિ નજનિકતાને લીધે, એકપણાને કારણે નહીં. નિકટતા શબ્દ ભિન્નપણાનો દ્યોતક છે. નિકટતા છે ને, નિકટતા નજનિક, બે ભાઈઓ સાથે સાથે ચાલ્યા આવે, અતિ નિકટ છે પણ બે ભાઈ એક થઈ જાય છે, એમાં બે આંગળી છે, અતિ નિકટ છે. આ જમણો હાથ અને ડાબો હાથ તો ભિન્ન છે, પણ આ આંગળી તો નિકટ છે ને, નજીક, પણ કઈ એક થતી નથી. એક આંગળીમાં બીજાની નાસ્તી ને બીજાની આંગળીમાં નાસ્તી, એમ અસ્થિ નાસ્તી અને કાનપણું છે, તો બે આંગળી સિદ્ધ થાય છે. આકાશના એક ક્ષેત્રે, આત્માના એક ક્ષેત્રે તો રાગ નથી થતો, અજ્ઞાન જ થાય છે. આકાશના ક્ષેત્રે રાગ પણ છે, ને કર્મ પણ છે, ને નો કર્મ પણ છે, ને આત્મા પણ. વળી જે રાગાદી ચેતન ભાવ નીકળી, એક દ્રવ્ય પણ આ લીધે, એક દ્રવ્ય લખ્યો, એક દ્રવ્યમાં રાગ પણ થાય ને એ દ્રવ્યમાં જ્ઞાન પણ થાય એમ પ્રતિભાતું નથી. અને જેને આત્મામાં રાગ થાય છે એમ જણાય છે, એને આત્મામાં જ્ઞાન થાય છે એમ જણાતું નથી. રાગ જ દેખાય છે, ક્રોધ જ, ક્રોધ થયો, પણ ક્રોધ થાય છે ત્યારે ક્રોધ થયો એમ કેને જાણ્યું? કઈ તો મેં જાણ્યું, તો મેં જાણ્યું તો એવું જ્ઞાન પ્રગટ થાય છે. તો હા, તો જ્ઞાન પ્રગટ થાય છે તે આત્મા છે કે ક્રોધ થાય છે તે આત્મા છે? કે જ્ઞાન થી આત્મા અનન્ય છે કે ક્રોધ થી આત્મા અનન્ય છે? એ જરાક વિચાર કરે તો ખ્યાલ આવી જાય. એક દ્રવ્યપણા લીધે નથી, એક દ્રવ્ય નથી. જેમ હવે આગળ જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક દીપકના પ્રકાશકપણાને જાહેર કરે છે, ઘટાદિકપણાને નહી. દીવાનો જે પ્રકાશ છે એમાં જે એનો પ્રકાશ થી ઘડો જણાય છે, તો કે છે કે એ ઘડો છે એ દીપક નું પ્રકાશક પણ પ્રગટ કરે છે. એ પ્રકાશ છે એ ઘડો થઈ ગયો એમ ઘડો પ્રગટ નથી કરતો. શું કહ્યું? કે પ્રકાશ છે એ ઘડાને પ્રસિદ્ધ કરે છે એમ જગતને પ્રસિદ્ધ છે. શું કહ્યું? એમ જગતને પ્રસિદ્ધ છે. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે એ પ્રકાશ છે એ ઘડાને પ્રસિદ્ધ નથી કરતો, પણ ઘડો દીવાના પ્રકાશકપણાને પ્રગટ કરે છે, ઘટપણાને પ્રસિદ્ધ નથી કરતો. કેમ કે પ્રકાશ ઘટરૂપ થઈ જાય તો પ્રકાશનો અભાવ થઈ જાય. વાત કીડી છે માણેક ભાઈ. હવે આગળ જો, એ તો દ્રષ્ટાંત કરો છો, સિદ્ધાંત પર લઈ લઈ. જેમ આત્મા વડે ચેતવામાં આવતા જાણવામાં આવતા રાગાદિક જાણવામાં આવતા રાગાદિક રાગ જ્ઞાનમાં પ્રતિભા છે. ચેતવામાં આવતા જાણવામાં આવતા રાગાદિક અર્થાત જ્ઞાનમાં જ્ઞેયપણે જણાતા રાગાદિક ભાવો આત્માના ચેતકપણાને પ્રસિદ્ધ કરે છે. રાગ જ્યાં સ્વચ્છતામાં પ્રતિભાસ થયો તો ઉલટો એમાં તો જાણનાર પ્રતીત થયો, પણ જે જણાય છે એમાં પ્રતીત થતું નથી. કેમ કે રાગ એમાં નથી. સૂક્ષ્મ સૂક્ષ્મ છે રાગ છે. ચેતવામાં આવતા એમ તો કહ્યું, જાણવામાં આવતા એમ તો કહ્યું ને, જાણવામાં આવતા એ તો સહજપણે જણાય છે, પણ જાણવામાં આવતા વ્યવહારની ભાષા તો એમ જ હોય ને, જાણવામાં આવતા રાગાદી. એટલે રાગાદી એ જ્ઞાનની અવસ્થામાં સ્વચ્છતામાં જણાય છે. જે રાગાદી આત્મા રાગી છે એમ પ્રતીત નથી કરતું, પણ આત્મા જ્ઞાનમય છે એમ રાગ પ્રતીત કરે છે. કેમ કે એ સ્વચ્છતા તારી છે તો હું તારી સ્વચ્છતાને પ્રસિદ્ધ કરું છું, પણ તું મને પ્રસિદ્ધ કરતો નથી. કેમ કે તારી દ્રષ્ટિ રાગ ઉપર નથી, તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપર છે, એટલે જ્ઞાનનો પ્રસિદ્ધ થયા કરે. ઊંચી વાત જીતુભાઈ, જીતુભાઈ કે ઊંચી વાત. આટલું પકડાય તો છે, આટલો સમજ તો આવે કે કઈ સમજવા જેવી વાત. ચેતવામાં આવતા રાગાદિક અર્થાત જ્ઞાનમાં જ્ઞેયપણે જણાતા રાગાદિક જ્ઞાનમાં જ્ઞેયપણે જણાતા રાગાદિક ભાવો આત્માના આ જાણનારને પ્રસિદ્ધ કરે છે. જે નથી જાણતો રાગ, પણ રાગ એ જ્ઞાનની સ્વચ્છતામાં જ્યાં પ્રતિભાસે છે ત્યાં કહે છે કે એ સ્વચ્છતા છે ને, સ્વચ્છતા અહીંયા છે ને, તેથી એ સ્વચ્છતામાં મારું પ્રતિબિંબ થયું. તો એ સ્વચ્છતા છે તે જ્ઞાન છે, અને રાગ તે જ્ઞાન નથી. રાગ જ્ઞેયમાં જાય છે અને જ્ઞાન આત્મામાં જાય છે, જ્ઞાન આત્મામાં જાય છે અને રાગ જ્ઞેયમાં રહી જાય છે, રાગ જ્ઞેયમાં રહી જાય છે અને જ્ઞાન આત્મામાં થાય છે અને આત્મામાં રહી જાય છે. સાદી અનંતકાળ તેને સમય જ્ઞાન કહેવામાં આવે છે.
અરે પ્રભુ, આપે તો ભજન કરે છે, આપને અમારા વંદન.
માયાનો રંગ બરસ રહ્યો રે, મેં ભીંગ ગયો રે જા. શુદ્ધ ચિદાનંદ અવતાર જણાય રહ્યો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, શુદ્ધ ચિદાનંદ અવતાર જણાય રહ્યો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, કરતત્વ બુદ્ધિ વિનશ ગઈ રે, કરતત્વ બુદ્ધિ વિનશ ગઈ રે, જ્ઞાતૃત્વ શક્તિ પ્રકટ ભઈ રે, મોને સાક્ષાત કરતા દેખાય રહ્યો રે, મોને સાક્ષાત ચૈતન્ય દેખાય રહ્યો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, કરતા કા સંકલ્પ દૂર હુઆ, કરતા કા સંકલ્પ દૂર હુઆ, અકર્તા કા વિકલ્પ દૂર હુઆ, કરતા કરતા ભયમ કો મેં જ્ઞાતા ભયો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, મેં ભીંગ ગયો આ મેં ભીંગ ગયો રે, ચિત સ્વરૂપ તો ચિત સ્વરૂપ હે, ચિત સ્વરૂપ તો ચિત સ્વરૂપ હે, આનંદ વચના ચિત રૂપ હે, આનંદ વચના